એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી સફર કરવાના છીએ જેણે અંગ્રેજી સાહિત્ય અને વિચાર જગત પર ઊંડી છાપ છોડી છે. ડૉક્ટર સેમ્યુઅલ જ્હોનસનનું લગભગ 250 વર્ષ જૂનું પુસ્તક લાઇવ્સ ઓફ ધી ઇંગ્લિશ પોએટ્સ.
નમસ્કાર. અને હા, પુસ્તક ભલે જૂનું હોય પણ એની વાતો મને લાગે છે કે આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
કઈ રીતે?
ખાસ કરીને એ આપણને વિચારતા કરે છે કે એટલે કોઈ પણ લેખન કે કલાકૃતિને તેના સર્જકના જીવન અને ચારિત્રથી અલગ કરીને જોઈ શકાય કે નહીં, શું લાગે છે?
આ તો મોટો સવાલ છે.
અને બીજું, સારી સ્પષ્ટ વાતચીત કે લેખનનું શું મહત્વ છે? આ બધા સવાલોના જવાબ જ્હોનસને પોતાના સમયમાં શોધવાનો પ્રયાસ કર્યો હતો.
ખરું કહ્યું. આપણે ઘણીવાર કલાકાર અને કલાકૃતિને અલગ જોવાની વાત કરીએ છીએ, પણ જ્હોનસનનો અભિગમ કંઈક જુદો હતો, નહીં?
બિલકુલ, સાવ જુદો.
તો ચાલો આજે આપણે ડૉક્ટર સેમ્યુઅલ જ્હોનસનના વિચારોની દુનિયામાં ડૂબકી મારીએ અને સમજીએ કે જીવન, કવિતા અને નૈતિકતા વિશે તેઓ શું માનતા હતા. શરૂઆત કરીએ લેખકથી. ડૉક્ટર સેમ્યુઅલ જ્હોનસન એટલે કે 1709-1784 એમના સમયના, એટલે કે 18મી સદીના ઇંગ્લેન્ડના એક મોટા ગજાના લેખક, વિવેચક અને વિચારક હતા.
હા, અને એમનો પ્રભાવ એટલો જબરદસ્ત હતો કે એ યુગને જ્હોનસનનો યુગ પણ કહેવાય છે.
ઓહો, એમના નામ પરથી જ?
હા, એમના નામ પરથી જ. અને તેઓ માત્ર સાહિત્યકાર નહોતા, એમણે 1755માં અંગ્રેજી ભાષાનો એક વિરાટ શબ્દકોશ, અ ડિક્શનરી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ તૈયાર કર્યો, જેણે ખરેખર સદીઓ સુધી અંગ્રેજી ભાષાના માપદંડ નક્કી કર્યા. એ સિવાય નિબંધો, કવિતા,
શેક્સપિયર પર પણ કામ કર્યું હતું ને?
હા, શેક્સપિયરના નાટકો પર વિવેચન પણ લખ્યું. ટૂંકમાં એક બહુમુખી પ્રતિભા.
અને લગભગ 70 વર્ષની ઉંમરે એમને કેટલાક પ્રકાશકોએ અંગ્રેજી કવિઓ વિશે લખવાનું કામ સોંપ્યું, જે આ પુસ્તક બન્યું, લાઇવ્સ ઓફ ધ પોએટ્સ. આટલી ઉંમરે આટલું મોટું કામ, એની પાછળ શું કારણ હશે?
જો, એમની પાસે જીવનભરના વાંચન અને ચિંતનનો અનુભવ હતો. યુરોપના ક્લાસિકલ અને સમકાલીન સાહિત્યનું ઊંડું જ્ઞાન હતું.
બરાબર.
પણ સૌથી અગત્યનું, એમનો મજબૂત નૈતિક દ્રષ્ટિકોણ હતો. તેઓ માનતા હતા કે સાહિત્ય માત્ર મનોરંજન માટે નથી,
તો શેના માટે?
એ વાચકને વધુ સારો, વધુ ડાયો બનાવવાનું સાધન છે. એમની પોતાની લખવાની શૈલી પણ, ખબર છે, એકદમ સ્પષ્ટ, ધારદાર અને વજનદાર હતી, જેને જ્હોનસોનિયન સ્ટાઇલ કહેવાય.
એટલે જ્ઞાન, અનુભવ અને નૈતિકતાનો ત્રિવેણી સંગમ. અને પોતે પણ એક લેખક તરીકે સંઘર્ષ જોયો હતો, એટલે કદાચ એ કવિઓના જીવનને વધુ સારી રીતે સમજી શક્યા હશે, ખરું ને?
બિલકુલ, એ વાત પણ સાચી છે. આ પુસ્તકની શરૂઆત તો સાધારણ હતી. કવિઓના નવા સંગ્રહ માટે ટૂંકી પ્રસ્તાવના લખવાની હતી.
ફક્ત પ્રસ્તાવના?
હા, પણ જ્હોનસને એને એક મોટા વિવેચનાત્મક કાર્યમાં ફેરવી નાખ્યો. આ પુસ્તકમાં લગભગ 52 અંગ્રેજી કવિઓ છે.
52?
હા, જે 17મી સદીના મધ્યથી 18મી સદીના મધ્ય સુધી થયા. એમના જીવન અને તેમની કવિતાઓનું વિશ્લેષણ છે.
આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? જ્હોનસન શું કહેવા માંગે છે આ બધા કવિઓ વિશે વાત કરીને?
જ્હોનસનનો મુખ્ય મુદ્દો ક્રાંતિકારી હતો અને આજે પણ છે. તમે કવિતાને કવિના જીવન, એના ચારિત્ર્ય અને એના નૈતિક ધોરણોથી અલગ ન કરી શકો.
ઓહ, એટલે બંને જોડાયેલા છે.
હા, કોઈ કવિતા કેટલી સારી છે એ નક્કી કરવા માટે એ જોવું પડે કે એ સત્યની કેટલી નજીક છે, એ કેટલી સ્પષ્ટ છે અને વાચક પર કેવી નૈતિક અસર કરે છે. એ પૂછે છે, મહાન કવિતા શું છે? મહાન કવિએ કેવું જીવન જીવવું જોઈએ? અને સાહિત્યનો અંતિમ હેતુ શું છે?
અને એમના મતે અંતિમ હેતુ શું શું જવાબ આપે છે?
જ્ઞાન અને સદ્ગુણ શીખવવો, અને એ પણ સુંદર રીતે, જેથી આનંદ મળે. એટલે કે કવિતા તમને વિચારતા પણ કરે અને આનંદ પણ આપે.
બરાબર.
તેવો સ્પષ્ટતા, તર્ક અને સાર્વત્રિક સત્યો, એટલે કે એવી વાતો જે બધા મનુષ્યોને લાગુ પડે, એના પર ભાર મૂકે છે. તેઓ માને છે કે સારી કવિતા આવી હોવી જોઈએ.
એટલે જે કવિતા વધુ પડતી અંગત હોય અથવા સમજવી મુશ્કેલ હોય.
હા, અસ્પષ્ટ કે ખાલી બુદ્ધિનો પ્રદર્શન કરતી હોય એની તેઓ ટીકા કરે છે.
રસપ્રદ. એટલે પુસ્તક વાંચતી વખતે આપણને એ સમયના કવિઓ વિશે જાણવા મળે છે, એમના સંઘર્ષો, એમની મિત્રતા, દુશ્મનાવટ, રાજકારણ સાથેના સંબંધો, એમની નબળાઈઓ,
બધું જ.
હા, લગભગ બધું જ. અને પછી જ્હોનસન એમની કવિતાઓનું ચીવટપૂર્વક વિશ્લેષણ કરે છે, જાણે એક જાસૂસ કડીઓ જોડતો હોય.
એમની પદ્ધતિ કેવી હતી?
પહેલા જીવનની વાત, ચારિત્રનું વિશ્લેષણ, અને પછી સીધા કવિતા પર આવે. કવિતાની પંક્તિઓ ટાંકીને સમજાવે કે અહીં શું સારું છે, શું નબળું છે, ભાષા કેવી છે, વિચાર કેવો છે.
અને પેલું જીવન સાથેનો સંબંધ?
હા, વારંવાર એ કડી જોડે છે કે કવિના જીવનની કોઈ ખાસ વાત કે એના સ્વભાવની કોઈ ખાસિયત એની કવિતામાં કેવી રીતે દેખાય છે.
ચાલો હવે કેટલાક મુખ્ય કવિઓ પર જ્હોનસનના વિચારો જોઈએ. આમાંથી આપણને એમની વિવેચન પદ્ધતિનું વધુ ખ્યાલ આવશે. શરૂઆત કરીએ અબ્રાહમ કૌલીથી. એમના વિશેના પ્રકરણને જ્હોનસન શેના માટે વાપરે છે?
કાવલીનું પ્રકરણ મહત્વનું છે કારણ કે જ્હોનસન એના દ્વારા મેટાફિઝિકલ કવિઓ તરીકે ઓળખાતા આખા સમૂહની ટીકા કરે છે. મેટાફિઝિકલ કવિઓ, આ શબ્દ એમણે જ આપ્યો.
હા, આ શબ્દ પણ જ્હોનસને જ લોકપ્રિય બનાવ્યો. આ કવિઓ, જેમાં જ્હોન ડન જેવા મોટા નામ પણ આવે, પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે જાણીતા હતા. તેઓ બહુ વિચિત્ર અને દૂર દૂરની સરખામણીઓ કરતા, જેને કન્સીટ્સ કહેવાય.
જેમ કે? કોઈ ઉદાહરણ આપી શકશો?
જ્હોનસન એમની પ્રખ્યાત ટીકામાં કહે છે કે આ લોકો સૌથી વિજાતીય વિચારોને હિંસા દ્વારા એકસાથે જોડે છે.
હિંસા દ્વારા?
હા, મતલબ એવી બે વસ્તુઓની સરખામણી કરે જેનો કોઈ મેળ જ ન હોય, ખાલી પોતાની હોશિયારી બતાવવા. જેમ કે પ્રેમીઓના આંસુની સરખામણી દુનિયાના નકશા સાથે કરવી.
ઓ,
જ્હોનસનને આ બધું કૃત્રિમ લાગતું. એમને થતું કે આમાં સાચી લાગણી ક્યાં? આ તો ખાલી શબ્દોની રમત છે. આ કવિતા સામાન્ય માણસના દિલને સ્પર્શે નહીં.
સમજાયું. એટલે જ્હોનસનને સ્પષ્ટ, સહજ અને સાચી લાગણી વ્યક્ત કરતી કવિતા ગમતી હતી. હવે વાત કરીએ જ્હોન મિલ્ટનની. એમના વિશે તો જ્હોનસનના વિચારો બહુ જટિલ લાગે છે એવું સાંભળ્યું છે.
હા, સાચી વાત છે. મિલ્ટનનું પ્રકરણ સૌથી લાંબુ અને વિરોધાભાસી છે. એક તરફ જ્હોનસન મિલ્ટનની પ્રચંડ પ્રતિભા અને એમના મહાકાવ્ય પેરેડાઇઝ લોસ્ટના ખૂબ વખાણ કરે છે.
ખૂબ એટલે કેટલા?
એને અંગ્રેજી ભાષાની સર્વોચ્ચ કૃતિઓમાંની એક ગણે છે. પણ બીજી તરફ મિલ્ટન એક વ્યક્તિ તરીકે જ્હોનસનને જરાય પસંદ નહોતા.
કેમ? શું વાંધો હતો એમને વ્યક્તિ તરીકે?
જુઓ, જ્હોનસન પોતે રાજાશાહીના સમર્થક હતા, જ્યારે મિલ્ટન ક્રાંતિકારી અને પ્રજાસત્તાકવાદી હતા. એક મોટો મતભેદ,
રાજકીય.
હા, અને જ્હોનસનને મિલ્ટનનો સ્વભાવ પણ ઘમંડી, કઠોર અને ઝઘડાખોર લાગતો. એટલે જીવનચરિત્ર લખતી વખતે તેઓ મિલ્ટનની આકરી ટીકા કરે છે, પણ જેવી કવિતાની વાત આવે સૂર બદલાઈ જાય છે.
એટલે પેરેડાઇઝ લોસ્ટના વખાણ કર્યા પછી પણ કંઈક ટીકા કરી?
હા, કરી જ ને. એમણે કહ્યું કે પેરેડાઇઝ લોસ્ટ એવું પુસ્તક છે જેના બધા વખાણ કરે છે, પણ ભાગ્યે જ કોઈ એને પૂરેપૂરું વાંચે છે કે ફરી વાંચવા ઈચ્છે છે.
કેમ કે ભારેખમ છે?
હા, કારણ કે એ બહુ ભારેખમ અને ગંભીર છે. વાંચવું એ ફરજ જેવું લાગે, આનંદ ઓછો આવે. અને મિલ્ટનની બીજી પ્રખ્યાત કવિતા લિસિડાઝને તો એમણે સાવ કૃત્રિમ અને લાગણીવિહીન કહીને વખોડી કાઢી.
બાપરે.
એટલે મિલ્ટનનું પ્રકરણ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જ્હોનસન કઈ રીતે એ ખામીવાળા માણસની મહાન કલાકૃતિનું મૂલ્યાંકન કરે છે, બંનેને અલગ રાખીને પણ ક્યાંક ને ક્યાંક જોડીને.
ખરેખર રસપ્રદ. હવે એવા કવિની વાત કરીએ જે જ્હોનસનને બહુ ગમતા હતા, જ્હોન ડ્રાઇડન. એમના માટે શું કહે છે?
હા, ડ્રાઇડનને જ્હોનસન ખૂબ માન આપતા હતા. એમને અંગ્રેજી ભાષાને સુધારનાર અને ઓગસ્ટન યુગ દ્વારા પૂર્ણ કરાયેલા કાવ્યાત્મક સ્વરૂપો સ્થાપિત કરનાર મુખ્ય વ્યક્તિ તરીકે જોતા હતા.
એટલે એમણે પાયો નાખ્યો એમ?
બરાબર. ખાસ કરીને હિરોઇક કપલેટ, એટલે કે પ્રાસવાળી બે લીટીઓ ને દલીલ, વ્યંગ અને વર્ણન માટે એક શક્તિશાળી અને લવચિક સાધન બનાવવાનો શ્રેય ડ્રાઇડનને આપે છે.
અને વિવેચન વિશે?
જ્હોનસન ડ્રાઇડનને અંગ્રેજી વિવેચનના પિતા ગણાવે છે. કહે છે કે ડ્રાઇડને અંગ્રેજી કવિઓને શ્લોકમાં વિચારવાનું શીખવ્યું, એક આધુનિક સુધારિત યુગની શરૂઆત કરી.
અને એલેક્ઝાન્ડર પોપ, એમના વિશે શું?
જો ડ્રાઇડને પાયો નાખ્યો તો પોપે ઇમારત પૂરી કરી. જ્હોનસન પોપને 18મી સદીના આદર્શ કવિ માનતા હતા. જ્હોનસનના મતે પોપે કવિતામાં સુધારણા, કરેક્ટનેસ હાંસલ કરી હતી.
સુધારણા, એનો અર્થ શું?
એટલે કે વિચાર, ભાષા, છંદ અને લય બધું જ એકદમ સંતુલિત અને પરફેક્ટ, જાણે કોઈ શિલ્પકારે પથ્થરમાંથી એક દોષરહિત મૂર્તિ કંડારી હોય.
પણ કેટલાક ટીકાકારો કહેતા હતા કે પોપની કવિતામાં બહુ બુદ્ધિ છે પણ કલ્પના કે ઊંડી લાગણી ઓછી છે. એનો જ્હોનસને શું જવાબ આપ્યો?
જ્હોનસને પોપનો જોરદાર બચાવ કર્યો. એમણે પેલી પ્રખ્યાત પંક્તિ ગઈ, જો પોપ કવિ નથી તો કવિતા ક્યાં જોવા મળશે.
વાહ!
એમનો કહેવાનો મતલબ હતો કે કવિતા એટલે માત્ર કલ્પનાના ઉડાન જ નહીં, પણ વિચારોની સ્પષ્ટતા, ભાષા પર પ્રભુત્વ અને જીવનનું ડહાપણ સુંદર રીતે રજૂ કરવું એ પણ કવિતા જ છે. અને પોપ આમાં માહેર હતા.
તા પણ દેખાતી હતી.
ચોક્કસ, નૈતિક શાણપણ અને સમાજ પર ધારધાર વ્યંગ પણ ગમતો હતો. એટલે જ્હોનસનના મતે પોપ એવા કવિ હતા જે જ્ઞાન પણ આપે અને આનંદ પણ. એમણે તકનીકી પૂર્ણતા અને નૈતિક ઉદ્દેશ્ય બંને સાધ્યા હતા.
આ તો થઈ મુખ્ય કવિઓની વાત. હવે આખા પુસ્તકમાંથી કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી શકાય?
સૌથી પહેલો અને મહત્વનો સંદેશ છે સાહિત્યનો નૈતિક ઉદ્દેશ્ય. જ્હોનસન માટે કવિતા કે કોઈપણ લેખનનું સાચું મૂલ્ય એમાં રહેલું છે કે તે વાચકને કેટલો સારો અને સમજદાર બનાવે છે.
માત્ર મનોરંજન નહીં,
ના, કલાકૃતિએ સચ્ચાઈ અને સદ્ગુણને પ્રોત્સાહન આપવું જોઈએ. આજના સમયમાં જ્યારે આપણે મીડિયા અને મનોરંજનના હેતુઓ વિશે વિચારીએ છીએ ત્યારે જ્હોનસનનો આ વિચાર ખૂબ પ્રસ્તુત લાગે છે, નહીં?
હા, બિલકુલ. બીજો મુખ્ય વિચાર જેની આપણે વાત કરી તે છે જીવન અને કલાનો સંબંધ.
બરાબર. જ્હોનસન માને છે કે લેખકનું ચારિત્ર્ય એના કામમાં ઝલકાયા વિના રહેતું નથી, પછી ભલે તે ગર્વ હોય, લાલચ હોય કે ઈમાનદારી હોય.
એટલે આ વાત આપણને વિચારવા પ્રેરે છે કે આપણા પોતાના મૂલ્યો અને વર્તન આપણા કામ પર કેવી અસર પાડે છે.
ચોક્કસ. ત્રીજો મુદ્દો છે સામાન્ય પ્રકૃતિ, જનરલ નેચર. જ્હોનસન એવી કલાને શ્રેષ્ઠ ગણે છે જે સાર્વત્રિક માનવ અનુભવોની વાત કરે.
સાર્વત્રિક એટલે?
એટલે પ્રેમ, નફરત, આશા, નિરાશા, સંઘર્ષ એવી લાગણીઓ અને પરિસ્થિતિઓ જે બધા મનુષ્યોને ક્યાંક ને ક્યાંક સ્પર્શે.
હા, એટલે જ એમને ગ્રેની એલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ કવિતા એટલી બધી ગમી હતી.
કેમ કે સામાન્ય માણસની વાત કરે છે.
હા, કારણ કે એ સામાન્ય માણસના જીવન અને મૃત્યુની વાત સહજતાથી સુંદર રીતે કરે છે, બધાની સાથે જોડાઈ શકે.
અને ચોથો મુદ્દો એટલે સ્પષ્ટતા અને તર્ક પર ભાર, જે ઓગસ્ટન યુગની સુધારણા કરેક્ટનેસ સાથે જોડાયેલો છે.
બરાબર. જ્હોનસનને અસ્પષ્ટ, ગૂંચવાડાભરી ભાષા કે વધુ પડતા બૌદ્ધિક દેખાડા પસંદ નહોતા. એમને લાગતું કે વિચારો સ્પષ્ટ અને તાર્કિક રીતે રજૂ થવા જોઈએ.
આજના જમાનામાં આ બહુ જરૂરી છે. માહિતીનો ધોધ વહે છે ત્યારે સ્પષ્ટ વાત કોણ નથી ઈચ્છતું. સાચી વાત. અને પાંચમો મુદ્દો જે આ સ્પષ્ટતા સાથે જોડાયેલો છે તે છે કૃત્રિમતાની ટીકા. ખાસ કરીને પેલા મેટાફિઝિકલ કવિઓની જેમ જો ખાલી શબ્દોની કરતબ બતાવતા હતા. જ્હોનસન માટે પ્રામાણિકતા અને સહજતા એ બનાવટીપણા કરતાં વધુ મહત્વના હતા.
આ પુસ્તકમાં કેટલાક જોરદાર વાક્યો પણ છે જે જ્હોનસનના વિચારોનો નિચોડ આપે છે. ક્યાંક ક્યાંક તો સુભાષિત જેવા લાગે.
હા, ચોક્કસ. દાખલા તરીકે મેટાફિઝિકલ શૈલી વિશે એમનું પેલું વાક્ય, સૌથી વિજાતીય વિચારોને હિંસા દ્વારા એકસાથે જોડવામાં આવે છે, કેટલું ધારદાર છે. જાણે કહે છે કે આ લોકો કુદરતી રીતે મેળ ન ખાતી વસ્તુઓને જબરદસ્તી ભેગી કરે છે.
અને પોપના બચાવમાં પેલી દલીલ, જો પોપ કવિ નથી તો કવિતા ક્યાં જોવા મળશે. આ વાક્ય બતાવે છે કે જ્હોનસન કવિતાની વ્યાખ્યાને કેટલી વિશાળ રીતે જોતા હતા. માત્ર લાગણી જ નહીં, બુદ્ધિ અને કૌશલ્ય પણ કવિતા છે.
બરાબર. પછી ગ્રેની એલિજી વિશે એમની પ્રશંસા પણ યાદગાર છે. ચર્ચયાર્ડ છબીઓથી ભરપૂર છે, જે દરેક મનમાં અરીસો શોધે છે અને ભાવનાઓ સાથે જેનો પડઘો દરેક હૃદય પાડે છે.
વાહ! આ વાક્ય જ્હોનસનના આદર્શને વ્યક્ત કરે છે. કવિતા એવી હોવી જોઈએ જે બધાને પોતાની લાગે.
અને પેલી મિલ્ટનવાળી ટીકા પણ ભૂલાય એવી નથી. પેરેડાઇઝ લોસ્ટ એવા પુસ્તકોમાંનું એક છે જેની વાચક પ્રશંસા કરે છે અને મૂકી દે છે. તેનું વાંચન આનંદ કરતા ફરજ વધુ છે. ભલે મહાન કૃતિ હોય પણ વાંચવામાં મહેનત પડે. કેટલી પ્રમાણિક અને થોડી રમૂજી પણ ટીકા.
આ બધી વાતો જાણીને સવાલ થાય કે 250 વર્ષ પહેલાં લખાયેલા આ પુસ્તકમાંથી આજે આપણે શું શીખી શકીએ, એની વાતો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે.
મને લાગે છે કે પહેલી શીખ એ છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્યાંકન કરતી વખતે, ભલે તે કોઈ લેખ હોય, કોઈની વાત હોય કે કોઈ યોજના હોય, આપણે એના સંદર્ભને સમજવો જોઈએ.
સંદર્ભ એટલે?
એટલે કે એ કોણે કહ્યું છે, કયા સંજોગોમાં કહ્યું છે, એમના શું હેતુ હોઈ શકે, એમના પોતાના પૂર્વગ્રહો શું હોઈ શકે. આ સર્વગ્રાહી દૃષ્ટિકોણ આપણને વધુ ઊંડી સમજ આપે છે.
બરાબર. બીજું શું?
તાર્કિક અને ચોક્કસ ભાષા પરનો ભાર આજે પણ એટલો જ મહત્વનો છે. આપણે ઈમેલ લખતા હોઈએ, પ્રેઝન્ટેશન આપતા હોઈએ કે સોશિયલ મીડિયા પર કંઈક લખતા હોઈએ, આપણી વાત કેટલી સ્પષ્ટ અને સચોટ છે તે બહુ ફરક પાડે છે.
હા, ગુચવાડા ભરી કે દેખાડો કરતી ભાષા કરતાં સાદી સીધી વાત વધુ અસરકારક હોય છે.
બિલકુલ. અને ત્રીજી વાત જે મને બહુ મહત્વની લાગે છે તે છે ચારિત્ર અને કામ વચ્ચેનો સંબંધ. શું આપણે જે માનીએ છીએ અને જે રીતે જીવીએ છીએ તેની અસર આપણા કામ પર પડે છે?
જોન્સન તો હા કહે છે.
હા, આ વાત આપણને પોતાની જાતને પૂછવા પ્રેરે છે કે શું આપણા કામમાં આપણી ઈમાનદારી, આપણા મૂલ્યો દેખાય છે? શું આપણે જે કહીએ છીએ તે કરીએ છીએ?
વિચારવા જેવી વાત છે.
ચોક્કસ. અને છેલ્લે વિવેચનાત્મક રીતે વાંચતા અને વિચારતા શીખવું. જોન્સન આપણને શીખવે છે કે કોઈ પણ વાતને એમ જ સ્વીકારી ન લેવી, દલીલોનું વિશ્લેષણ કરવું, પુરાવા તપાસવા,
લેખકની શૈલી અને સંભવિત પૂર્વગ્રહોને ઓળખવા.
હા, અને પછી પોતાનો મત બાંધવો. આજના માહિતી વિસ્ફોટના યુગમાં આ કળા બહુ જ જરૂરી છે, નહીં તો આપણે ખોવાઈ જઈએ.
સાચી વાત. તો આજના ચર્ચા વિમર્શના અંતે તમારા માટે સૌથી મોટો ટેકઅવે શું રહ્યો? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે જોન્સન સાહિત્યને માત્ર શબ્દોની રમત નહીં પણ જીવન સાથે ગાઢ રીતે જોડાયેલી વસ્તુ ગણે છે. એ યાદ અપાવે છે કે મહાન કલા પણ આખરે તો આપણા જેવા જ ખામીઓ અને ખૂબીઓવાળા માણસો દ્વારા સર્જાય છે. અને એનું સાચું મૂલ્ય એમાં છે કે તે આપણને માણસ તરીકે વધુ સારા બનવામાં, એકબીજાને સમજવામાં મદદ કરે છે. એમનું વિવેચન એ શુષ્ક પંડિતાઈ નથી પણ જીવન અને કલા સાથેનો એક જીવંત ઊંડો સંવાદ છે.
અને મને લાગે છે કે જોન્સન આપણને કલા કે કોઈ પણ માહિતીનો નિષ્ક્રિય ઉપભોક્તા બનવાને બદલે એક સક્રિય અને જાગૃત વાચક કે શ્રોતા બનવા પ્રેરે છે. કોઈ પણ વસ્તુને તેના સર્જક, તેના સમય અને તેના હેતુના સંદર્ભમાં જોવી
અને પછી સત્ય, સૌંદર્ય અને નૈતિકતાના ત્રાજવે તોડવી.
હા, આ પુસ્તક એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જીવન અને કલા કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલા છે અને એ સંબંધને સમજવાનો પ્રયાસ કેટલો મહત્વનો છે.
ખરેખર એ આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે જે વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ એની પાછળ કોણ છે અને આપણને ક્યાં લઈ જવા માંગે છે. એકદમ જરૂરી વિચાર.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.